શ્રોતા મિત્રો, દૂધ, દહીં, છાશ કે દૂધની અન્ય બનાવટો આપણા જીવનનો, આપણા દૈનિક આહારનો ખૂબ જ મહત્વનો ભાગ છે. પણ બદલાતા સમયની સાથે જેમ નવી નવી આહાર પદ્ધતિઓ ડેવલપ થતી જાય છે અને લોકો તેને અપનાવતા જાય છે, તેના પરથી ક્યાંક એવું લાગે કે દૂધ કે દૂધની બનાવટો હવે એટલો મહત્વપૂર્ણ ભાગ રહ્યા નથી. આ પ્રકારનો દાવો કરતી એક આહાર પદ્ધતિ છે વીગન ડાયટ અથવા તો હોલ પ્લાન્ટ ડાયટ. ભારતના ડોક્ટર નંદિતા શાહ તેમની સંસ્થા શરણ વડે પ્રમોટ કરે છે આ આહાર પદ્ધતિને, કે જેમાં ફક્ત અને ફક્ત વનસ્પતિમાંથી મળતી પેદાશો પર જ આધાર રાખી સ્વાસ્થ્યને જાળવવાની વાત છે. તો જાણીએ આ આહાર પદ્ધતિ વિશે શરણના પ્રતિનિધિ અંજલિ તેજાની પાસેથી.
અંજલિજી, પહેલો જ પ્રશ્ન એ આવે કે આ એક નવા જ પ્રકારનો ડાયટ બેઝ પ્લાન છે કે થેરપી છે, જે તમે નામ આપો છો હોલ પ્લાન્ટ બેઝ ડાયટ, તો શું છે આખો આ ઇનિશિયેટિવ?
શરણ માને છે કે અગર વ્યક્તિને સ્વાસ્થ્ય રહેવું છે અને પ્રાણીઓ માટે ને આપણે વાતાવરણ માટે કંઈક બધાની માટે જે અનુકૂળ છે, આ ખાસ કરીને જે આપણે માનવ શરીર છે એની માટે હોલ પ્લાન્ટ બેઝ ડાયટ સૌથી ઉત્તમ ડાયટ છે. આમાં અમે કોઈ પણ જાતના પ્રાણીના પદાર્થ નથી વાપરતા, એવી રીતે ઈંડા, માંસ, દૂધ કે દૂધના પદાર્થ. અમે એક સ્ટેપ આગળ જઈએ છીએ, અમે કહે છે કે તમે કોઈ જાતના ઓઇલ, શુગર કે કોઈ જાતનું પ્રોસેસ ફૂડ નહીં ખાવું જોઈએ. ખાવું જોઈએ તો સિર્ફ જે પણ આપણે પ્રકૃતિમાં પ્લાન્ટમાં જે બનેલી વસ્તુઓ છે, જેવી રીતે ફ્રૂટ છે, શાક છે, કઠોળ છે, ધાન ધન્ય છે કે દાળો છે, એ વસ્તુઓ અમે ખાવી જોઈએ. અચ્છા, એમાં મહત્વનું શું છે કે એ જેવી રીતે કુદરત આપણને આપે છે આખી આખું એવી રીતે આપણે ખાવું જોઈએ. જેમ કે હવે એપલ છે, તમે એપલને જો ઉપરની સ્કીન હોય તમે હાથથી એને ઉખાડી ન શકતા, તો તમે એપલ આખું ખાવું જોઈએ, વિથ સ્કીન ખાવું જોઈએ. એના કમ્પેરિઝનમાં બનાના છે, તો બનાનાને અમે સ્કીન અમે આપણે છોલી શકીએ છીએ, તો બનાનાને એવી રીતે ખાવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જે પણ આપણે ખાવાનું ખાઈએ છીએ એ ઓર્ગેનિક હોવું જોઈએ, એમ કોઈ જાતનું એમાં પેસ્ટિસાઇડનું વપરાશ ન હોવું જોઈએ, અને બને થઈ સુધી ને એ જેવી રીતે કુદરત આપે છે એવી રીતે ખાવું જોઈએ, એને પ્રોસેસમાં લઈને નહીં ખાવું જોઈએ.
તો અંજલિજી, આ પ્રકારની જ્યારે આહાર પદ્ધતિ કોઈ વ્યક્તિ સ્વીકારે છે, અપનાવે છે, તો એનાથી એની હેલ્થ પર શું અસર પડે છે?
જે હેલ્ધી હોય છે એ તો ઓબ્વિયસ છે કે વધારે હેલ્ધી થશે, પણ જેને કોઈ જાતની બીમારીઓ છે તો એ બીમારી ધીરે ધીરે દૂર થઈ જાય છે અને શરીર પોતાનું પાછું જે ઓરિજિનલ સ્વાસ્થ્ય છે એ પાછું લઈ આવે છે. એનું કારણ એ છે કે જે આહાર છે એ આપણા શરીર માટે એક ટાઈપનું ફ્યુઅલ છે. હવે કોઈ પણ પેટ્રોલની ગાડી હોય એમાં આપણે ડીઝલ નાખીએ તો શું થવાનું છે? એ ગાડી નહીં ચાલે, કાં એને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ આવશે. એવી રીતે જ આપણું હેલ્થ છે, આપણા શરીરમાં આપણે સહી પ્રકારનું અગર આહાર ન નાખીએ તો શરીર ચાલવાનું નથી, કાં તો કોઈ ને કોઈ જાતની બીમારી નાની મોટી લાગવાની. તો એ હિસાબે આ આહાર રાઈટ ટાઈપનું ફ્યુઅલ બનીને આપણા શરીરને સ્વસ્થ બનાવે છે.
તો શરીરને સ્વસ્થ બનાવે છે, તો કયા પ્રકારના રોગો કે તકલીફો હોય વ્યક્તિને જેમાં આ પ્રકારની આહાર પદ્ધતિ જો એક્સેપ્ટ કરે, રેગ્યુલરલી યુઝ કરે, તો એનાથી ફાયદો થઈ જાય?
ઘણા પ્રકારના આપણે છે ડિઝીઝ જે રિવર્સ કરી શકાય છે, જે રીતે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોઈને કોલેસ્ટ્રોલ છે, ઓબેસિટી છે, એસિડિટી છે, કા પાઇલ્સ છે, હરસનું જેને કહેવાય, અને અમુક ટાઈપના કેન્સર પણ આ ડાયટથી રિવર્સ થઈ ગયા છે કાં તો ક્યોર થઈ ગયા છે. એ આ તો ખાલી રોગ દૂર કરવાની વાત છે, એની પર્યંત તમને તમારે શરીરમાં બહુ સ્ફૂર્તિ લાગશે અને તમારી જે સ્કીન છે એ બહુ આમ ગ્લો કરવા લાગશે, તમને પોતાની ઇમ્યુનિટીમાં પણ બહુ ફેરફાર લાગશે, જે સિઝનલ ટાઈપના કોલ્ડ કફ એ બધું તમને કોઈ પણ જાતની વસ્તુમાં તમને શરીરને લાગશે, વળગીશે નહીં.
તો તમે જે રીતે વાત કરી કે આખો જે ડાયટ છે એ હોલ પ્લાન્ટ બેઝડ, એટલે કે જે પણ આપણને કુદરતમાં વનસ્પતિઓ તરફથી મળે છે, ધાનમાંથી મળે છે, એના પર આધારિત છે, તો અગર રફલી કહીએ તો આપણે ગુજરાતી થાળી જમીએ કે એવું જમીએ, તો જે સવાર બપોર સાંજનું જમવાનું હોય છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે?
અગર તમે ટ્રેડિશનલ ગુજરાતી થાળી જુઓ છો જ્યાં આપણે દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ, એ એકચ્યુઅલી જોવા જઈએ તો આ હોલ પ્લાન બેઝ ડાયટ પર જ આધાર છે. ખાલી ફેરફાર શું થઈ ગયું છે કે અમે રોટલીમાં કોકવાર આપણે બાજરાની રોટલી ખાતા હતા, જવાની રોટલી ખાતા હતા, તો આજે ખાલી આપણે ઘઉંની જ રોટલી ખાઈએ છીએ, જે આપણને ફેરફાર કરવું જોઈએ. ચોખા આપણે ખાઈએ છીએ, પહેલાના જમાનામાં એ પોલિશ નતા, આજના જમાનામાં એ પોલિશ છે, તો કિન સાથે જે અનપોલિશ રાઈસ છે એ આપણે ખાઈએ તો વધારે હેલ્ધી છે. અચ્છા, પહેલાના જમાનામાં તેલ ઘીનો વપરાશ હાર્ડલી હતું, કારણ કે ત્યારે એટલી ઉત્પન્ન નથી. આજે ઉત્પન્ન વધારે છે તો વધારે પડતા આપણે વપરાશ કરીએ છીએ. દૂધ દહીં ને છાશ જે હતું પહેલાના ટાઈમે તો અવેલેબલ એટલું હતું નહીં, તો અગર ઇવન ગુજરાતી આહારમાં જોવા જઈએ તો એનું જે પણ આપણે ડિશીઝ આપણે કાઢીએ તો એ હાર્ડલી 5-10% ડાયટમાં આવે છે. પણ આજના તારીખે બીકોઝ ઇઝીલી બધું અવેલેબલ છે, ફરસાન, રેડીમેડ ફૂડ પેકેજીસ અવેલેબલ છે, તો એનું કન્ઝમ્પશન પણ એટલું વધારે પડતું છે.
તો પ્રશ્ન એ પણ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારની ડાયટ એક્સેપ્ટ કરે તો બહુ લિમિટેડ ચોઇસ થઈ જતું હશે, અને જો ના તો કોઈ રેસીપી શેર કરી શકો અમારા શ્રોતાઓ સાથે?
બિલકુલ લિમિટેડ ચોઇસ નથી, કારણ કે આપણું જે મન છે એને જે વસ્તુની આપણે મના કરે એ વસ્તુ પહેલા એને જોતી હોય છે. આ વાત અમને બરાબર ખબર છે, અને શરણમાં અમે મેઇન જો છે કે ખાલી આ પ્રિન્સિપલ્સ નથી શીખડાવતા, અમે એ પણ શીખડાવે છે કે જે તમને વસ્તુ ભાવતી ગમતી હોય તો એને ઓલ્ટરનેટિવ શું છે. આ દૂધના ઓલ્ટરનેટિવ ઘણા બધા છે, જે કે સોયા મિલ્ક છે, બદામ દૂધ, દહીં માટે અમે પીનટ અને રાઈસ મિલ્ક માંથી દહીં બનાવીએ છીએ, છાશ માટે અમે કોકોનટ ને વાપરીએ છીએ, મલાઈ, કોકોનટ ની મલાઈ માંથી છાશ બનાવીએ છીએ. એક્ચ્યુઅલમાં હું તમને તમને એક્ચ્યુઅલ દહીં ને દહીં જે વીગન દહીં તમને કઈ ફરક ખબર એ નહીં પડે, કારણ કે ટેસ્ટ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને અગર તમને એ ટેસ્ટ અને હેલ્ધી ખાવા મળે તો તમને કઈ વસ્તુ તમે મિસ નહીં કરો અને કોઈ જાતનો તમને અભાવ નહીં લાગે. ત્યારે તમને ચીઝ માટે બતાવું છું, કારણ કે ઘણા બધા ચીઝ પ્રેમીઓ છે આજકાલ. કપ કાજુ લેવાના અને એને 6-8 કલાક સુધી એને પલાળી નાખવાના. એકવાર જે પલળી જાય પાણી ફેંકીને એને મિક્સીમાં તમે એને પેસ્ટ બનાવી નાખો, પછી એને એ પેસ્ટ ને તમે 6-8 કલાક બહાર રાખો. એ એકચ્યુઅલી સમર હોય તો 6 કલાક, વિન્ટર હોય તો 8 કલાક ફર્મેન્ટેશન થઈ જશે. જયારે એ ફર્મેન્ટ થઈ જાય એને પછી એમાં તમે સોલ્ટ અને લીંબુ નાખીને થોડુક ટેસ્ટ પ્રમાણે એને મિક્સ કરીને તમે ફ્રીઝરમાં નાખી દો, તમારું ચીઝ રેડી છે.
અંજલિજી, ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે હોલ પ્લાન્ટ બેઝ ડાયટ આજે આહાર પદ્ધતિ છે તેની માહિતી શેર કરવા બદલ.